ما شاء الله لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، نبينا حبيبنا وشفيع المذنبين، ورحمة للعالمين عالمین بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. اسد الله الغالب، غالب كل غالب، ومطلوب كل طالب، امام المشارق والمغارب، علي ابن ابي طالب. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم، فرجنا به. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق، بسم الله الرحمن الرحيم. يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم، فرجنا بهم. أربعين سوگوارو، عزاداران مظلوم کربلا، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام وخان، تمام تعریف، تمام تر حمد و ستائش انے تمام شکر માબુદે બરહક માટે સજાવાર છે કે જેણે ચહેલુમના આ દિવસોમાં આપણને અહલે બૈત અલેહમુસલામના ઝિક્ર કરવાની સઆદત નસીબ કરી છે. પરવરદિગાર આલમના ફઝલો કરમથી અને ઇમામે જમાનાની મદદથી આપણે નવા મોઝુની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ મોઝુ છે કલબે સલીમ. આપણા મજલિસોનો ટોપિક છે કલબે સલીમ. કલબે સલીમ એટલે પાક દિલ, જેનો ઇશારો સૂરે શુઅરા આયત નંબર 88 અને 89 નંબરની આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલાએ કર્યો છે. ખુદાવંદે આલમ કુરાને મજીદમાં ઇશાદ ફરમાવે છે, યૌમ લાયન ફઓ માલુ વલા બનૂન, તે કયામતના દિવસે ન માલ કોઈ નફો પહોંચાડશે ન ઓલાદ. ઇલ્લા મન અતલ્લાહે બિકલ્બિન સલીમ, સિવાય એ કે જે લોકો કલબે સલીમ એટલે કે નિર્મળ પાક દિલ, હેલ્ધી નફ્સ લઈ અલ્લાહની હુઝૂરમાં આવશે. આ કલબે સલીમ એટલે શું? આ હેલ્ધી નફ્સ એટલે શું? એ દિલ કે ખરેખર જે શિર્ક અને કુફર અને ગુનાહોથી પાક હોય. અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાનમાં આ આયતની તફસીરમાં મળે છે કે જે પરવરદિગારના હુઝૂર એવું પાક દિલ લાવશે એને નજાત મળશે. ઇમામ જાફરે સાદિક અલી સલામ ફરમાવે છે કે આ આયતમાં કલબે સલીમ એટલે કે સલામત દિલ આવ્યું છે. આનો મતલબ છે કે ખુદા પાસે આપણે જ્યારે પહોંચે તો આપણા દિલમાં અલ્લાહ સિવાય બીજું કાંઈ ન હોય, ન શિર્ક હોય, ન શંકા હોય, ન શક હોય. જેની નિયત સાચી હોય એને કલબે સલીમ કહેવાય છે. એવું કલ્બ કે જે ઝઘડા, ફસાદ, ઈર્ષા, હસદ વગેરેથી સલામત હોય, જેના દિલમાં અહલે બૈત અલેહમુસલામની દુશ્મની ન હોય, એ કલ્બને કલબે સલીમ કહેવાય છે. હવે આપણે જોશું કે કુરાને મજીદમાં કલબે સલીમ જે છે એ કોના માટે વાપરવામાં આવ્યું છે. સૂરે સાફાતની આયત નંબર 83 અને 84 અગર આપણે જોઈએ તો એમાં અલ્લાહ સુબહાનુ તાલા ફરમાવે છે કે અને બેશક હઝરત ઇબ્રાહીમ અલે સલામ બી એના માનવાવાળાઓમાંથી હતા અને તે અલ્લાહના હુઝુરમાં કલબે સલીમ એટલે કે પાક દિલ લઈને હાજર થયા હતા. તો કુરાને જેને કલબે સલીમની સાથે યાદ કર્યા છે એ હસ્તીનું નામ છે હઝરત ઇબ્રાહીમ અલેહિસલામ. આ નફ્સ વિશે હઝરત અલી અલેસલામનો મશહૂર ઇરશાદ છે, મન અરફ નફસહુ ફકત અરફ રબ્બહુ. જેણે પોતાના નફ્સને ઓળખ્યો તેણે પોતાના પરવરદિગારને ઓળખ્યો. નફ્સની પહેચાન પરવરદિગારની પહેચાન છે. નફ્સને ઓળખવું એટલે બંને જહાનની સઆદત છે, નેક ભક્તિની ચાવીઓ છે. નફ્સ કે જે ઇન્સાનના સૌથી નજદીક છે, આનાથી વધારે નજદીક આપણી કોઈ જ વસ્તુ નથી. ઇન્સાન પાસે અગર કોઈ ચીજ જે સૌથી નજદીક છે તો એ પોતાનું નફ્સ છે. અગર પોતે ઇન્સાન નફ્સને ન ઓળખી શક્યો કે જે સૌથી પાસે છે તો પછી દૂરની વસ્તુ તો કઈ રીતે ઓળખી શકે. મેરાજુ સાદા નામની કિતાબમાં મળે છે કે ઇન્સાનની બનાવટ બે વસ્તુઓથી છે. એક જાહેરી વસ્તુ કે જે ઇન્સાનનું શરીર છે, જિસ્મ, ગોશ્ત, ચામડી, રંગ વગેરે, અને જે બાતની ચીજ કે જેનાથી ઇન્સાન બનેલો છે, જે છુપાયેલી છે, એ રૂહ છે, જેને આપણે નફ્સ, જાન, દિલ પણ કહે છે. રૂહ અને જિસ્મ એટલે કે શરીરની મિસાલ એવી જ છે કે જેવી રીતે કોઈ પક્ષી હોય એ પિંજરામાં કેદ હોય અને થોડાક વખત પછી એને છોડી દેવામાં આવે, બિલકુલ એવી જ રીતે આ આપણું શરીર કે જે પિંજરું છે અને જેવી રીતે પક્ષી કેદ હોય એવી જ રીતે આ આપણું શરીર જે છે એ પિંજરા રૂપે છે અને જે પરિંદો કે જે પક્ષી કેદ છે એ આપણી રૂહ છે. જેવી રીતે પક્ષી જે છે વખત પૂરો થઈ જાય છે તો ઉડી જાય છે, એવી જ રીતે આપણું જિસ્મમાંથી રૂહ એક દિવસ ચાલી જશે. જ્યારે રસૂલે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલિ મોહમ્મદ વ અજ્જલ ફરજહુમ, એમનાથી રૂહના બારામાં સવાલ કરવામાં આવ્યો કે રૂહ જે છે એનું રાઝ શું છે, તો આપે જવાબ આપ્યો, કુદરતથી અવાજ આવી અને આપે જવાબ આપ્યો કે અગર તમારાથી કોઈ રૂહના બારામાં સવાલ કરે તો એમણે કહી દો, કોલે રૂહો મિન અમરે રબ્બી, રૂહ મારા પરવરદિગારનો અમ્ર છે. અમ્ર એટલે ઓર્ડર, હુકમ. રૂહ મારા પરવરદિગારે આલમનો અમ્ર છે. અને મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલેસલામ જે ફરમાવે છે કે ઇન્સાન જે છે એ કાયનાતમાં જે આવે છે, તો આ ઇન્સાનો કે જે કાયનાતમાં આવ્યા છે એ અલગ અલગ જે છે એમાં ત્રણ તરહની બીમારીઓ હોય છે. પહેલી જે છે એ જિસ્મની એટલે કે શરીરની બીમારીઓ છે. બીજું ગુરબતની એટલે કે ફકરો ફાકા, ખાવાનું ન હોવું, એ બીમારી છે. તો મોલા ફરમાવે છે કે ત્રીજી જે બીમારી છે એ વધારે ખતરનાક છે. આ બંને બીમારી જે છે એના કરતાં વધારે ખતરનાક એક બીમારી છે કે જેનાથી ઇન્સાન ગાફિલ છે. અને તે કઈ બીમારી છે? તો મૌલા કહે છે તે નફ્સની બીમારી છે. ખુદા ન કરે, મગર નફ્સની બીમારીનો અગર કોઈને મર્ઝ લાગી જાય છે, આ રોગ આવી જાય છે, તો એટલી ખતરનાક છે કે મૌલા કહે છે કે આ શરીર જિસ્મ તો ફાની છે, અગર એ બીમાર થઈ પણ જાય ખુદા ન કરે તો. દુઆ કરીએ અહેલે બૈતના તમામ ચાહવણાને ખુદા હિફ્ઝો અમાનમાં રાખે, કોઈ બીમારી ના આપે, ને અગર બીમાર છે તો સેહત આપે. પણ ખુદા ન કરે અગર કોઈ બીમારી જેમ કે કેન્સર, ટીબી, કિડની ફેલ થઈ જાય, લીવર, હાર્ટ પ્રોબ્લેમ, અગર આવી કોઈ બીમારીમાં ઇન્સાન જે છે અગર મુબતેલા થઈ પણ જાય તો કેટલા વર્ષો સુધી આ બીમારી રહેશે? એની હયાત તો મુક્તસર છે, 60-70 વર્ષ, ઘણા 40 વર્ષ, કહી ન શકતા ઇન્સાન કેટલું જીવે. પણ મૌલા કહે છે કે આ દુનિયાવી જે છે એ જિંદગી એ એટલી ઓછા અરસાની છે, ત્યાં સુધી જ બીમારી રહેશે. પણ અગર નફ્સની બીમારી જે છે એને લાગી જશે તો આ તો હંમેશ માટે એની કબ્ર સુધી રહેશે અને કબ્રમાં ઉતરી પણ જશે. અને પછી બરઝખમાં જેટલા વર્ષો રહેશે આ નફ્સની બીમારી ત્યાં એને પરેશાન કરશે. અઝીઝાને ગિરામી, જેવી રીતે શરીરની અગર કોઈ બીમારી લાગુ પડે, જેમ કે તાવ, તો દુખાવો થતો હોય છે, ઇન્સાનનું મોઢું જે છે એ કડવું થઈ જાય છે, એને ઘણી પણ સારી ચીજ આપણે ખવડાવીએ તો એને લજ્જત મહેસૂસ નથી થતી. એને કોશિશ કરે છે, ઇલાજ માટે દવાઓ ખાય છે, મોંઘામાં મોંઘી દવા ખાવા તૈયાર થઈ જાય છે, કેમ કે એને શફા જોઈએ છે. એ જ રીતે અઝીઝો આપણે આપણા શરીરનો કેટલો ખ્યાલ કરે છે. જાહેરી તહારતમાં આપણે ધ્યાન રાખતા હોય છે કે આપણે દરરોજ નહાતા હોય છીએ. એક દિવસ અગર ઇન્સાન સફર પર હોય અને અગર પાણી ન મળે યા ન નાહી શકે તો એની બેચેની થાય છે, પણ એની રૂહ જે છે અગર એ બાતની પાકિસ્કી હાસિલ ન કરે, દિલ નાપાક હોય, તો પછી ઇન્સાન જે છે એને સાફ કરવાની ફિક્ર નથી કરતો. જેવી રીતે પોતે પોતાના મોઢાને સારું રાખવા માટે ફેસ વોશ, ક્રીમ અને સારામાં સારા સાબુનો ઇસ્તેમાલ કરે છે, એ જ રીતે બાતની પાકિસ્કીમાં એ પોતાની રૂહ, પોતાના દિલને પાક કરવા માટે વિચારતો નથી કે આખર શું કરે કે જેનાથી એનું દિલ પાક થઈ જાય. કેમ કે અઝીઝો, અલ્લાહ પાસે અગર કોઈની અહેમિયત છે તો એ પાક નફ્સની, પાક દિલની. આવો આપણે તારીખ, હિસ્ટ્રી, ઇતિહાસથી જોઈએ કે પાકો પાકીઝા નફ્સ કે જેની અંદર સિર્ફ અને સિર્ફ ખુલુસ છે, જેની અંદર પાકીઝગી છે, એ લોકોના મરતબા શું છે. જનાબે જાબેર ઇબ્ને અબ્દુલ્લા એ અંસારીના નામથી તો આપણે દરેક વાકેફ છે. હર મોમિને એમનું નામ જરૂર સાંભળ્યું છે. આપ કોણ હતા? આપ અસહાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા અને આપે પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલૈહિ સલામનો જમાનો જોયો છે. એ વખત સુધી આપ જે છે એ હયાત હતા, જિંદા હતા. આપે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સલામ પાંચમા ઇમામને પહોંચાડેલ હતા, અમાનતનો ખ્યાલ કરી સલામ જે છે પહોંચાડ્યા હતા. આ જ જનાબે જાબિર બિન અબ્દુલ્લા અન્સારીના પિતાનું નામ અબ્દુલ્લા ઇબને અમરુ હતું અને આપ જંગે ઓહદમાં દુશ્મનો જે હતા, જે ઇસ્લામની સામે લડતા શહીદ થતા હતા, એની સામે આપ લડ્યા હતા. જનાબે અબ્દુલ્લાને ફરઝન જાબિર ઉપરાંત દીકરીઓ પણ ઘણી હતી, માથા ઉપર કર્જ પણ ઘણું હતું. એટલે મેદાને ઓહદમાં જતા પહેલાં જનાબે જાબિરને કહ્યું કે એ બેટા, અગર તારી બહેનો અને કર્ઝની બેવડી જવાબદારી આ બંને ન હોત તો હું પણ ઇસ્લામ પર કુરબાન થવા માટે ઓહદ જરૂર જતે. ખેર, જનાબે અબ્દુલ્લાની લાશ જ્યારે મેદાનમાં હતી ત્યારે જાબિરે તેમની ફૂફી એમની ફઈએ ખૂબ જ ક્રિયા કરતા હતા. પૈગંબરે ઇસ્લામ તેઓ પાસે આવ્યા અને કહ્યું કે એ જાબિર, તમારા બાપની રૂહને આસમાનમાંથી ફરિશ્તા ઉતરી પોતાની પાંખ પર હમણાં જ લઈ ગયા. ખુશી થવા જેવી વાત હતી, છતાં જનાબે જાબિર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રોતા અટકાવ્યા નહીં. અબ્દુલ્લાને દફન થયે થોડો વખત થયો, છતાં જનાબે જાબિરનો ગમ દૂર ન થયો અને હંમેશા ખોવાયેલા રહેતા હતા. ફરીથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂછ્યું કે કેમ જાબિર, હજુ તમારી ગમગીની દૂર થઈ નથી? તો જવાબમાં કહ્યું કે યા રસૂલલ્લાહ, મારા ઉપર મારા બાપનું કર્જ અને બહેનોની જવાબદારી છે. તો પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે એ જાબિર, તમે જાણો છો કે તમારા બાપની કુરબાની અને એનું જે પાકીઝા નફ્સ હતું એના લીધે ખુદાએ વંદે આલમે તેમની સાથે જે છે એ પરદ એ ગયબતમાંથી વાત કરવાના બદલે બધા હિજાબ હટાવી અને રૂબરૂ કલામ કર્યું છે. અને તમને ખબર છે કે રૂબરૂ કલામ કરીને એમ કહ્યું કે એ અબ્દુલ્લા, માંગ, તારે શું માંગવું છે, તારી ખ્વાહિશ શું છે, તું જે માંગીશ હું અતા કરીશ. તો તમારા પિતા જનાબે અબ્દુલ્લાએ ન તો કર્જ માટે કંઈ માંગણી કરી અને ન એની દીકરીઓ માટે કંઈ માંગણી કરી, પરંતુ એટલું જ કહ્યું કે પરવરદિગાર, અગર તું ફરીથી મને એક વખત દુનિયામાં મોકલીશ તો, અગર હું દુનિયામાં આવી જાઉં તો બીજી વખત હું ઇસ્લામ ઉપર પોતાની જાન કુરબાન કરી દઈશ. એ જાબિર, તમારા ઉપરાંત તમારા બાપ પણ અલ્લાહથી એટલી નજીક એવી કુર્બત ધરાવે છે, તો પછી હવે તમને શેનો ગમ હોય? તમારે ગમ ન કરવો જોઈએ, તેનો તો દુનિયા અને આખરત બંનેમાં બેડો તો પાર જ થઈ ગયો છે. બફઝલે ખુદા ફોરન જનાબે જાબિર જે છે આ સાંભળી અને એનો ગમ જે છે દૂર થઈ જાય છે, એની મુશ્કેલ આસાન થઈ ગઈ. એને અહેસાસ થઈ ગયો કે હું જે દુનિયાવી ચિંતામાં મુબતેલા થયું છું, પણ મારા પિતાનો નફ્સ એટલો પાકો પાકીઝા છે કે એને દુનિયાની કોઈ ચિંતા જ નથી, દુનિયાનો કોઈ ગમ નથી. એને બસ ફક્ત અને ફક્ત એના દિલમાં અલ્લાહની મોહબ્બત, ઇસ્લામ જે છે એના પર કુરબાન થવાનો જસ્બો છે. તો અઝાને ગિરામી, અલ્લાહની કુરબત માટે આ કુરબાનીઓ જે છે જે આપવામાં આવી છે એ આપણને પ્રેરણા આપે છે કે આજ પણ પરતે ગાયબમાં જમાનાના ઇમામનો જ્યાં સુધી ઝહૂર ન થાય ત્યાં સુધી આપણે પણ દુઆ કરવી જોઈએ કે ખુદા આપણને એવો પાકો પાકીઝા નફ્સ આપે કે જ્યારે એ જમાનાના ઇમામ આવે તો આપણે પણ પોતાની જાન, માલ અને ઓલાદ કોઈની પરવાહ કર્યા વગર ફક્ત અને ફક્ત કુરબતન એ અલ્લાહ, પોતાની ખ્વાહિશો જે છે એની કુરબાની આપી અને પોતે જે છે એ ઇમામના લશ્કરમાં શુમાર થવા માટે કોશિશ કરે અને ફક્ત અને ફક્ત આના માટે પાક દિલની જરૂરત છે, પાક નફ્સ રાખવાની જરૂરત છે કે જેમાં ખુલુસ હોય, જેમાં ઇસ્લામ પ્રત્યે મોહબ્બત હોય. અઝીઝાને ગિરામી, દિલની સફાઈ આ એક અઝીમ ઇબાદત છે. આપણે જોઈએ કે હઝરત આદમ અલીસલામ જ્યારે દુનિયામાં તશરીફ લાવ્યા, અલ્લાહ સુબાનુ તાલાએ એમને 14 અનવાર, કે જે 14 માસુમીન અલીસલામના નૂર હતા, એ જે નૂરની સુરત હતી એની ઝિયારત કરાવી. જ્યારે હઝરત આદમ અલીસલામ એક ખૂબ જ મોટા નૂરને જોવે છે જે ખૂબ જ રોશન હોય, ચમક દમક ખૂબ જ વધારે હોય છે, તો અલ્લાહથી પ્રશ્ન પૂછે છે, સવાલ પૂછે છે કે આ સૌથી મોટું નૂર, આટલી વધારે રોશની, આ કોનું નૂર છે? તો અલ્લાહ સુબહાનહુ તઆલાએ કીધું કે આ મારા હબીબનું નૂર છે, કેમ કે એમની નબુવત તો કયામત સુધી બાકી રહેશે અને એમના લકબોમાંથી એક લકબ છે ખાતમન નબીઈન, કે નબુવતનો ખાતેમો એના પર થશે અને એમની નબુવત એટલી બધી લાંબી હશે કે કયામત સુધી. એટલે એમનું નૂર જે છે એ ખૂબ જ રોશન દેખાઈ રહ્યું છે. હઝરત આદમ અલીસલામ એક સવાલ પૂછે છે કે મારી ઓલાદમાં આટલી બધી ઓલાદ છે, લાખો કરોડો નહીં પણ આપણે તો તસવ્વુર બી ન કરી શકીએ અરબો ખરબોમાં કેટલા બધા જે છે એ ખરેખર તાદાદ છે, એ તો આપણે કહી જ ન શકતા. તો પરવરદિગારને પૂછે છે કે આટલા બધામાંથી પરવરદિગાર તે આ નબીને કેમ ચૂંટી લીધા, ખાતબિન નબીઈન માટે મારી ઓલાદોમાંથી આમણે તમે કેમ પસંદ કર્યા, કેમ તમે મુંતખબ કર્યા, કેમ તમે ચૂંટી લીધા, આખર આની અંદર ખૂબી શું હતી? ત્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા હઝરત આદમ અલીસલામને કહે છે કે મેં જ્યારે મારી બધી મખલૂકને ખલ્ક કરી હતી, કયામત સુધી બધાની રૂહને ખલ્ક કર્યા બાદ મેં બધાના દિલોને ટટોલ્યા, બધાના દિલોને જોયા અને જેનું દિલ સૌથી વધારે પાકું પાકીઝા અને એવું દિલ કે જેમાં સૌથી વધારે મારો એતમાદ, એટલે કે સૌથી વધારે મારો તવક્કુલ, ભરોસો જેની અંદર હતો, એને મેં અંબિયા બનાવ્યા અને આ બધા જ અંબિયાઓના દિલોમાં ફરીવાર મેં ગૌરથી જોયું કે જેનું દિલ સૌથી પાકું પાકીઝા હતો, જે મારું નજદીક હતું, જેમાં મારી મોહબ્બત હતી, જેમાં મારી સૌથી વધારે મોહબ્બત હતી, એને ખાતમે ઇન નબીઈન બનાવ્યા. આ ખાતમે નબીઈન જેને બનાવ્યા એનું કલ્બ, એનું દિલ સૌથી પાકું પાકીઝા હતું, એમાં સૌથી વધારે મારી મોહબ્બત હતી. તો અઝાને ગિરામી, ખુદા શું જોવે છે? ખુદા દિલનો જાયઝો લઈ રહ્યો છે અને આ એક અઝીમ મર્તબા પર પહોંચવા માટે સૌથી પહેલાં અલ્લાહે જેનો જાયઝો લીધો છે એ પાકિસ્કી છે, એ દિલ છે કે જેની પાકિસ્કીના લીધે મોટા મોટા મકામ મળે છે, બલંદ મર્તબો મળે છે. અને અલ્લાહ જે વસ્તુ જોવે છે તે હકીકતમાં દિલમાં તેની કેવી મોહબ્બત છે, કેટલી પાકિસ્કી છે એ જોવે છે. ઝાહેરી ઈબાદત તો ઇન્સાન ખૂબ કરે છે, પણ આ જ ઈબાદતો સાથે સાથે કલ્બની પાકિસ્કી, દિલની સફાઈ ખૂબ જ જરૂરી છે. હદીસે કુદસીમાં ખુદા ખુદ ફરમાવે છે કે એ ઇન્સાન, તું લોકોને દેખાડવાવાળા ચહેરાને તો ખૂબ સાફ કરે છે, પણ મારા જોવાવાળા દિલને પણ સાફ કર. ખુદા ઈચ્છે છે કે તું ચહેરાને જેવી રીતે સાફ કરો છો કે જેને લોકો જોવે છે, તો હું જેની પર નજર કરું છું, મારી નજર જેના પર છે, એવા કલ્બને એવા દિલને તું પાક કર, જેથી કરીને તું કામયાબ થઈ જા, જેથી કરીને તને બંને જહાનોની સઆદત નસીબ થાય, જેથી કરીને તારી દુનિયા અને આખિરત કામયાબ થાય. અઝાદારો, આપણે પણ આ પાકિસ્કી જે છે એને પસંદ કરતા હોઈએ છીએ. માહે મહોરમ આવવાનું હોય અને માહે રમઝાનુલ મુબારક જેવો અઝીમ મહિનો આવવાનો હોય એ પહેલાં આપણે આપણા ઘરોની સફાઈ કરી લઈએ છીએ, તાકે આપણે જે છે આ અઝીમ મહિનાઓમાં વધુ ઈબાદત કરી શકીએ. તો જેવી રીતે આપણે આ મહિનાઓના આગમન પહેલાં જ આપણા ઘરોની સફાઈ કરીએ છીએ, એવી જ રીતે જરૂરી છે કે જે દિલમાં ઇમામ હુસેનની મહોબ્બત આપણા પાસે છે, આ અઈમા અહેલે બૈતની મહોબ્બત છે, એવા દિલને પણ સાફ કરીએ, એવા દિલના દુર્ગુણોને દૂર કરીએ. હા ઝીઝા ને ગિરામી, શહદાએ કરબલાનું 30મું પણ આવી ગયું. હાય અફસોસ, તરસ પ્યાસ. ખરેખર જનાબે સકીના સલામુલ્લાનું જિક્ર કરવાનું છે. 30મું આવી ગયું, જનાબે સકીના સલામુલ્લાની શહાદત આવી ગઈ. ન જાણે અઝીઝો એમની તરસ ક્યાંથી શરૂ થઈ કોઈને નથી ખબર, કેટલી તીવ્ર હતી એ પણ નથી ખબર. હા ઝીઝાને ગિરામી, એક રવાયત યાદ આવે છે તો દિલ તડપી જાય છે કે જ્યારે આ કાફલો રવા દવા હતો, ખરેખર ઇમામ હુસેન અને શહદાઓને તરસ તો આબે કૌસરથી બુજાઈ ગઈ હશે, મગર અસીરોની તરસ બાકી છે. એક મંઝિલ એવી આવે છે કે શિમ્ર પોતાના લશ્કરવાળાઓને ખાણું ખાવાનું તકસીમ કરી રહ્યો હતો, પાણી પીવડાવી રહ્યો હતો. આજે લશ્કરવાળા ખાવાના અને પાણીથી સૈરાબ થઈ રહ્યા હતા, ત્યાં સુધી જનાબે ઝૈનબ સલામુલ્લાહ કમસીન બચ્ચાઓને લઈને બેઠા હતા, જેની પર ના કોઈ સાયો હતો. ગોદમાં કમસીન સકીના છે, શિમરને પાણી પીવરાવતા જોઈએ છે. ગહેરદાર સકીનાએ પોતાના ફઈના ચહેરાને જોઈને કહ્યું, ફૂફી અમ્મા, અગર તમે ઇજાઝત આપો તો શિમરથી થોડું પાણી માંગી લઉં. અઝાદારો, જનાબે ઝૈનબનું દિલ તો ચાહતું નહોતું કે દીકરી પોતાના બાપના કાતિલથી પાણી માંગે, મગર કોના સહારા પર રોકે? ન અલી અકબર છે, ન અબ્બાસ, પાણી કોણ લાવશે? શહેઝાદી ચૂપ રહી ગયા. હા અઝાદારો, તમે તસવ્વુર કરજો કે એક નાની એવી દીકરી છે, નાનું યુસીન છે, નાના નાના હાથ પગ અને નાના નાના પગલા ભરતી અસંગ દિલ શિમર પાસે પાણી માંગવા આવે છે. કેમ કે જનાબે ઝૈનબ ચૂપ રહ્યા. દીકરીને એમ થયું કે મને ઇજાઝત મળી. આવીને શિમરને કહે છે કે જો મારા હોઠ પર પપડીઓ જામી ગઈ છે, મારી જીભ સુકાઈને કાંટો થઈ ગઈ છે, હાય મારું હલક ખુશ્ક થઈ ગયું છે અને મારું કાળજું બળી રહ્યું છે, હાય તરસ, અને થોડું શું પાણી પીવરાવી દે શિમર. અરે લાનત થાય તારી ઉપર, કાશ તું કહી દે કે આખી જમીન પાણી થઈ જાય, પણ હું એક ટીપું પાણી નહીં આપું. પણ આવું એણે સકીનાથી ન કહ્યું. સકીના સબ્ર કરીને નાના નાના પગલાં આગળ વધતી ગઈ. કેટલી બધી વખત ચાલી, ચાલતા ચાલતા થાકી ગઈ, બેસી ગઈ. જોવે છે કે બધાને પાણી પીવરાવ્યું, જાનવરને પણ પાણી પીવરાવીને સહેરાબ કર્યા. ઘોડાઓને સવારોને બધાને પાણી પીવડાવી ચૂક્યું. ત્યાં મશકીસામાં થોડું પાણી વધ્યું. અરે અસાધારું જનાબ, સકીનાને લાગે છે કે શિમ્ર મને હમણાં પાણી આપશે. નાના નાના પગલાથી જનાબ સકીનાની પાસે ગયા, મગર આહા, શિમ્ર એ રૂખ ફેરી જમીન પર બધું પાણી પછાડી દીધું. તરસી સકીના એક વખત શિમ્રના અરે ચહેરાને જોવે છે, પણ પોતે જે છે એ તડપી જાય છે. અને આ ઠંડી જમીન પર પોતે પોતાની જાતને પછાડીને ઠંડક મહેસૂસ કરી રહી હતી. એટલામાં ઝાદારો જ્યારે એ દીકરી પોતાના કાકા મોલા બાસને યાદ કરતી હતી ત્યારે શિમ્ર તમાચા મારે છે. અરે હા, સકીના તડપી ગઈ. જનાબે ઝૈનબે સકીનાને કલેજાથી લગાડીને કહ્યું કે એ બેટા સકીના, તારા કાકા નથી અને તારા હાલ પર કોઈ રહેમ કરવા વાળું પણ નથી. એ દીકરી સબ્ર કર, પાણી નહીં માંગ, બસ સજાદારો. આવી જ રીતે જનાબે સકીના સલામુલ્લા. અરે તરસ્યા, કેટલા વખત ગુજરી ગયો, મગર હાય, જનાબે સકીનાને પાણી નસીબ ન થયું. હા ઝાદારો, આ દીકરી આટલા તરસ્યા હોવા છતાં એમણે વસિયત કરી હતી કે ભૈયા, જ્યારે પાણી આવે મારા ગુસલ માટે તો તમે બધા સેર થઈને પાણી પીજો, મને તમે ગુસલ ન આપતા. હા ઝાદારો, આ જ દીકરી હતી કે જે અક્સર બાબાને યાદ કરી કેદખાનામાં રોતી હતી. આ દીકરી હંમેશા બાબાને યાદ કરીને રોતી હતી. હા ઝાદારો, એક દિવસ જે છે અરે આ દીકરી જે છે એ કેદખાનામાં કે જ્યાં એવું તંગ ઉતારી હેર કેદખાનું હતું, ના હવાનું ગુઝર ના રોશની, દમ ઘૂંટાતું હતું, એવું દમ ઘૂંટી જતું હતું કે હંમેશા સાંજ પડતી તો બચ્ચાઓ કેદખાના પાસે આવીને ઊભા રહી જતા અને જોતા કે શામના લોકો પોતપોતાના બચ્ચાઓ સાથે હાથ પકડી ખાવા પીવાની ચીજો ખરીદીને પાછા જાય છે. બેતાબ થઈને જનાબે સખીના પોતાની ફઈનું દામન થામીને કહેતા કે એ ફૂફી અમ્મા, શું અમારું કોઈ ઘર નથી? મારા બાબા ક્યાં ગયા છે? શું મારા બાબા કોઈ દિવસ નહીં આવશે? ત્યારે જનાબે ઝૈનબ સાનીએ ઝહેરાના આંખોમાં આંસુ આવી જતા હતા. ફરમાવતા હતા, બેટા તમારું ઘર મદીનામાં છે, તમારા બાબા સફર પર ગયા છે. હા એઝાદારો, બીબી કહેતા કે કેવો સફર છે કે હજી પાછા નથી આવ્યા. હા ઝાદારો, એક દિવસ એવું થયું કે કમસીન દીકરી બાપની જુદાઈ પર આટલું રોઈ આટલું રોઈ કે હાય, આજે બાબાને ખૂબ જ યાદ કરી. અને એક રાત એવી આવી કે હુસેન લાડલી સકીના અરે ખૂબ જ રોવા માંડ્યા, ઝારો કતાર રોવા માંડ્યા. એટલું રોયા કે જમીન તર થઈ ગઈ. આંખ લાગી તો સ્વપ્નમાં બાબાનું કપાયેલું સર જે યઝીદ પાસે હતું એને જોયું. એક વખત આંખ ખુલી ગઈ, વાહ બતા યા કુરતાઈના, વાહ હુસૈનાનો શોર બલંદ થયો. એહલે હરમના બધા ફૂફીઓ અને બધા ઈર્દગીર જમા થઈ ગયા. કહ્યું જનાબે સકીનાએ કે મેં બાબાનું સર જોયું છે. યઝીદને ખબર પડી, એને ગુસ્સો આવ્યો, એણે જે છે તશ્તમાં સર નાખી કેદખાનામાં મોકલી દીધું. અસાદારો, જ્યારે મોલા હુસૈનનું સર તશ્તમાં કેદખાનામાં આવ્યું, જનાબે સકીનાએ બાબાનું માથું લઈ લીધું, મોઢા પર મોઢું રાખ્યું. હાય બાબા, કમસીનીમાં મને કોણે યતીમ કરી દીધા? આપની બાદ આ બીબીઓની ખબર કોણ લેશે? હા અસાદારો, એટલા દર્દનાક બહેન હતા કે જનાબે સકીના અરે રોતા રોતા સૂઈ ગયા. આય જનાબે ઝૈનબે શાનું હલાવ્યું તો હોશ ના આવ્યું. રૂએ મુબારક જિસ્મથી પરવાસ કરી ગઈ. એહલે હરમ રૂવા માંડ્યા. ખબર પડી કે સખીના બીબી દુનિયાથી રુખસત થઈ ચૂક્યા છે. એક ચરાગ આવ્યો, ગસાલા બોલાવવામાં આવી. ગસાલાએ પૂછ્યું કે આ બાળકીને શું બીમારી હતી? શહેઝાદીએ કહ્યું યતીમીની બીમારી હતી. અને જ્યારે આ દીકરી બાપ પર રોતી તો શિમ્રતા સિયાના મારતો હતો. હા અઝાદારો, લો જનાબે સકીના એક કેદીનો જનાઝો. આજે એક કેદી ઉપાડે છે ચોથા ઇમામ. એક વખત બીબી સકીનાને કહી રહ્યા છે, બહેન માફ કરજો, ફાટેલા કુર્તા સાથે જ તમને દફન કરવા પડશે, મગર હા કૈદીનો જનાઝો પડે તો કેવી રીતે ઉપાડે, હા અજબ કોહરામ છે, નાની એવી કબ્ર બનાવવામાં આવી, એહલે હરમે ખૂબ ગિર્યા કર્યું, માતમ કર્યું, હાય સકીના, હાય સકીના, અલાલા અનતુલ્લા અલલ કૌમે સાલમીન, બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, યા અલ્લાહ યા રહેમાન યા રહીમ, યા મુકલ્લિબ અલ કુલૂબ સબિત કલબે અલ્લા દીન, એક પરવરદિગારા ધન્યવાદ તો બીબી સકીના સલામુલ્લાહ નો ઇમામ જમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાઓ, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાઓ, સામીનની બધી હાજતોને પૂરી ફરમાઓ, બીબી સકીનાના સદકામાં પરવરદિગાર હર બીમારને શિફાય અજલા કામલા એનાયત ફરમાઓ, અમને હજુ ઝારતી મુશરફ ફરમાઓ, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતા સમીઉન અલીમ.